તારીખ 1/3/1998 શ્રી સમયસર ગાથા 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 300
શ્રી સમયસર પરમાનંદ જીની આત્માને બંધ રહીત પરના સ્પર્શ રહીત અન્યપણા રહીત ચળાચળતા રહીત વિશેષ રહીત અને ના સંયોગ રહીત બધામાં રહીત એટલે નાસ્તી દિશા એવા 5 ભાવો રૂપ દેખાય તેને જે શિષ્ય હું શુદ્ધને જાણ જે શુદ્ધાત્માને અવલંબીને વિષય કરવાનો દ્રષ્ટિકોણ હોય છે એને શુદ્ધ નહીં કહે છે. પોતાના મૂળ સ્વરૂપને પોતાના અસલ સ્વરૂપને જાણવા માટે એની સન્મુખ થઈને એને અવલંબીને માત્ર એ સ્વરૂપને જ વિષય કરવાનું જેનું પ્રયોજન છે એ સિવાય જ્ઞાનના તે અંશમાં બીજું કઈ પ્રયોજન નથી. પ્રયોજન સહિત કેટલા પડખા છે એમાં? પ્રયોજન પણ છે શુદ્ધાત્માને વિષય કરવાનો, અવલંબન પણ એનું છે, ઉદ્દેશ પણ એ છે અને એની સન્મુખ થાય છે, સ્વરૂપની સન્મુખ થાય છે એવો જે જ્ઞાનનો અંશ છે, પ્રમાણ જ્ઞાનનો અંશ છે એને અહીંયા શુદ્ધ નહીં કર્યો છે ભગવાન. તે પોતાના સ્વરૂપને કેવું જાણે છે કે બંધ રીતે જાણે છે. મૂળ સ્વરૂપ પરમ પારિણામિક ભાવે હોવાથી એને કર્મના કોઈ પણ પર્યાય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, બંધ સાથે પણ નથી, ઉદય સાથે પણ નથી, ઉપશમ ક્ષયોપશમ ક્ષય સાથે પણ નથી, કોઈ પણ પ્રકારે સંબંધ નથી.
અહીંયા પ્રયોજન છે અને પ્રયોજન સહિત એવી રીતે જે બે શબ્દ વાપરવામાં આવ્યા એમાં સહિત શબ્દમાં શું વિશેષતા લેવાની છે?
કોઈ વખત બોલવામાં પ્રયોજન બોલાય ને કોઈ વખત પ્રયોજન સહિત બોલાય. પ્રયોજન છે ત્યાં પ્રયોજન સહિત પણ પૂછે છે.
એટલે એમાં શ્રદ્ધા ને ઉપયોગ નું કઈ કનેક્શન કેવી રીતે લેવાનું
છે? શ્રદ્ધા તો સમ્ય જ્ઞાની ને છે જ અને શ્રદ્ધા તો પોતાનો વિષય બદલતી નથી, જ્ઞાન પોતાનો વિષય બદલે છે. અહીંયા જેનો વિષય પોતાનું મૂળ સ્વરૂપ છે જે શ્રદ્ધાનો વિષય છે એ અહીંયા જ્ઞાનનો વિષય છે. જ્ઞાનમાં પ્રયોજન સાથે છે, જ્ઞાનમાં દિશા બદલી છે, તે પરસન્મુખતા તે સ્વસન્મુખતા થઈ છે એ બધા પડખા જ્ઞાનમાં ઉભા થયા. એ પોતાના મૂળ સ્વરૂપને બંધ રહીત જોવે છે એટલે કર્મબંધન રહીત જોવે છે અને શરીર આદિ કોઈ સ્પર્શ રહીત જોવે છે. અન્યપણા રહીત, અન્યપણું એમાં થતું નથી. અવસ્થામાં 4 ગતિ થાય છે, દેવ મનુષ્ય તેજ નાથી, પણ મૂળ સ્વરૂપમાં અન્યપણું થતું નથી. નિગોથી માંડીને સિદ્ધ પર્યાય પર્યંત અનન્ય ભાવે લે છે, કાંઈ ફેરફાર વગર એક રૂપે લે છે. એવું પોતાનું સ્વરૂપ જોવે છે આ શુદ્ધને, સ્વરૂપમાં ચળાચળતા નથી એમ પણ જોવે છે, કેમ કે ચળાચળતા અવસ્થામાં થાય છે. આ તો શક્તિ રૂપ સામર્થ રૂપ તત્વ છે, વિશેષ રીત એક રૂપ સામાન્ય છે, એટલે એમાં ગુણ ભેદો પણ જોતો નથી, નહીં છે ગુણ ભેદો જોતો નથી, શુદ્ધ નહીં ગુણ ભેદ નહીં જોતો નથી, શુદ્ધ નહીં તો સામાન્ય સ્વરૂપને જોવે છે. દ્રવગુણ પર્યાયના ભેદોને નથી જોતો, ગુણ ભેદોને નથી જોતો, પર્યાય ભેદોને નથી જોતો, કાંઈ નથી, સામાન્ય છે અને સામાન્ય સ્વરૂપે જોવે છે. એટલે વિશેષ રહિત, સામાન્ય તે વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત, એટલે રાગાદી રહિત. રાગનો સંયોગ થાય છે જીવ અવસ્થામાં, પાછો ચાલ્યો જાય છે રાગ, પાછો એમ આવાગમન કરે છે રાગ. મૂળ સ્વરૂપમાં રાગનો આવવું નથી અને રાગનો જવું પણ નથી. એવા પાંચ ભાવરૂપ, એટલે પાંચ જેની વિશેષતાઓ છે, વસ્તુ એક છે, પાંચ જેની વિશેષતાઓ છે, એ પાંચેનું વિશેષ્ય એક છે. એટલે પાંચે વિશેષતાઓનું એક રૂપ જે વિશેષ્ય છે, નહી તો સામાન્ય ન રહ્યું, ભેદવાળું થઈ ગયું, વિશેષતા વિશેષ થઈ ગયું. પાંચ પ્રકાર રહિત કીધું તો પાંચે વિશેષતાઓ રહિત થયું ને, તો કે એમ નહીં. પાંચ ભાવો રૂપ એટલે પાંચ ભાવોના એક ભાવ રૂપ સામાન્ય, પાંચે જ એમાં સમાવેશ છે એવો અભિધે દેખે છે. તેને હે શિષ્ય તું શુદ્ધને જાણ, હવે અન્યના સંયોગ રહિત એમ કરીને ડેશ કરીને એવા પાંચ ભાવો રૂપ દેખે છે એમ લખ્યું છે. શબ્દો તો પાંચ ભાવો રૂપ લખ્યો છે, પણ અર્થ એમ કાઢવાનો છે કે પાંચ ભાવોના એક ભાવ રૂપ કેવો અર્થ કાઢવાનો છે. શબ્દ તો પાંચ ભાવો રૂપ લખ્યો, પણ જો પાંચ ભાવો રૂપ દેખે છે એમ કહો તો પાંચની વિશેષતાઓ થઈ ગઈ, તો પછી અવિશેષ દેખે છે એનો વિરોધ છે, વચન વિરોધ થાય. કેટલીક વાર શાસ્ત્ર લખનારના જ્ઞાનમાં રહેલ શબ્દો માનો આવે, વાંચનારને કેમ ખબર પડે? વાંચનારે જે વાંચે એના ઉપર વિચાર કરવો ઘટે, એમને વાંચી ગયેલું કામ વાંચે એના ઉપર, વાંચે નહીં પણ કરે વિચાર, વાંચે પણ નહીં કરે વિચાર, વાંચે પણ વિચાર ન કરે તે સમજે નહીં શકલો સાર. કવિતા આપજે પણ કાઢે, વાંચે એના ઉપર વિચાર કરવો જોઈએ. નિશ્ચય છે અબદ્ધ અસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માને, અહીંયા પાંચ શબ્દ છે, એવા આત્માને જે પાંચે જેમાં છે એવા આત્માને જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે. એક હું તો દ્રષ્ટાંત આપીને વાત કરશે, અને દ્રષ્ટાંતમાં વિરુદ્ધ લેશે, વ્યવહાર નહીં લેશે, શુદ્ધ નહીં સામે અશુદ્ધ નહીં, વ્યવહાર નહીં અશુદ્ધ નહીં એટલે નિશ્ચય હશે, એની સામે વ્યવહાર નહીં લેશે એટલે વિષય વધારે ચોખ્ખો થાય. ટીકાકાર તો બે વાત લે છે, ગાથામાં તો શુદ્ધ નહીં ની સ્થાપના કરી છે. આપણે જે વાત કરી હતી કે શુદ્ધ નહીં કોને કહેવાય, કે જે સ્વરૂપ સમયનું જ્ઞાન થયું હોય, જેને શુદ્ધ સ્વરૂપ જાણવાનો પ્રયોજન હોય એને જે વિષય કરવો હોય, અને એમાં પોતાપણું કરીને અનુભવ કરે એને શુદ્ધ નહીં કહે છે. શુદ્ધ માં શું હોય છે, એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે, અવલંબન છે, સન્મુક્તા છે, પ્રયોજન છે, ઉદ્દેશ છે અને અનુભવ છે, એને શુદ્ધ ના કહે છે. નહીતર ભૂલો પડે વિચારવા વાળો, જો અનુભૂતિ શબ્દ ન લઈએ તો, અનુભવ ન લઈએ તો બરાબર અમારા જ્ઞાનમાં અત્યારે શુદ્ધાત્મા, મારો આત્મા શુદ્ધાત્મા આવો છે એવું જ બરાબર આવે છે. અને અત્યારે મને અહીંયા સિવાય બીજું કઈ જાણવાનું પ્રયોજન પણ નથી, અને હું એવું છું એવું મને લાગે છે, એટલે એમાં આશ્રય અવલંબનનો ભાવ પણ વર્તે છે. બધું વિચારમાં હોય પણ અનુભવ લાવે, અનુભવ એટલે વેદન, અવલંબન શુદ્ધાત્માનું અને જ્ઞાનનું સ્વસંવેદન બંને વચ્ચે, આત્મા અને જ્ઞાન વચ્ચે કોઈ પણ અંતર ન રહે, એકાકાર થઈને અનુભવ થાય, એ અનુભવને શુદ્ધ નહીં કહેવામાં આવે. શુદ્ધ નહીંમાં સ્વરૂપલીનતા છે, સ્વરૂપ સિદ્ધાંત છે, સ્વરૂપનું અનુભવ જ્ઞાન છે અને આત્માના બધા ગુણો સમ્યક થઈને સ્વરૂપમાં કેન્દ્રિત થઈ જાય પરિણામ છે. પણ અહીંયા સમજાવવા માટે જ્ઞાનની પ્રધાનતાથી એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે, અનુભવને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. દ્રવ પર્યાયના ભેદ નહીં અને યુગપત પણ એ દ્રવ પર્યાયનું જ્ઞાન હોવાથી એ શુદ્ધ નહીં, પ્રમાણ જ્ઞાનની મુખ્યતાથી પ્રમાણ પણ કહેવામાં આવે છે, અનુભવને પ્રમાણ પણ કહેવામાં આવે છે, કે અનુભવ પ્રમાણ થયો આત્મા. કેવો થયો? અનુભવ પ્રમાણ થયો. તો એ સ્વાનુભવને નય પણ કહેવાય છે અને પ્રમાણ પણ કહેવાય છે. પણ જેને નયનો પક્ષ હોય છે એ નયને થાપે છે વિદ્વાન લોકો, જેને પ્રમાણનો પક્ષ હોય છે તે પ્રમાણને થાપે છે. શાસ્ત્રકાર બેયની વાત કરે છે અને બે વાત ત્યાં લાગુ પડે છે, માટે બે વાત કરે છે. આખા ચાખે છે આપણા વિદ્વાન છે હાજરીમાં. સંજોગમાં સ્વાધ્યાય આપું ત્યારે પ્રશ્ન આવે, અમે અનુભવ પ્રમાણ જ્ઞાનમાં થાય કે નય જ્ઞાનમાં થાય, સમય સારતો એમ કહે છે કે શુદ્ધ નહીં થયા અનુભવ થાય છે. 14મી ગાથા છે, 14મી ગાથા પછીના કળસ પણ થઈ, કળસમાં પણ એ વાત કરી અને નય પ્રમાણ બધો હોતો નથી. જ્યાં સમ્યક નય પરિણમતો હોય ત્યાં સમ્યક પ્રમાણ જ્ઞાન હોય જ, એવી રીતે અનુભવ થાય છે. પછી પ્રશ્ન કરનારને કોઈ એક પક્ષ હોય કે સમજે નહીં, વળી પાછું પ્રમાણમાં અનુભવ થાય કે નય જ્ઞાનમાં અનુભવ થાય, આવા પ્રશ્નો કેટલી વાર રિપીટેડલી આવ્યા છે.
આવા પ્રશ્નો ઉપસ્થિત થાય એનો અર્થ કે સ્વસંવેદન થયું નથી,
થયું નથી. વિકલ્પથી કલ્પના કરીને શુદ્ધ રહીને કે પ્રમાણને સમજવા માંગે છે, અને મારું સમજેલું બરાબર છે માટે મને હું સમજો છું એવો ઉત્તર મળે એવી અપેક્ષા હોય છે પ્રશ્નને, અને એને પોતાની અપેક્ષા પ્રમાણે ઉત્તર ન મળે તો એની વાત સમજાતી નથી, કેમ કે પ્રશ્ન પકડવા આવી ગયા છે. આવું પોતાની મેળે શાસ્ત્ર વાંચવાથી ગડબડ થઈ જાય છે.
ગુમાવેલ બેલેન્સ વાળી પદ્ધતિ કહેવાય, ગુમાવેલ બેલેન્સ વાળી પદ્ધતિ થઈ ગઈ કહેવાય, બેલેન્સ ગુમાવી ગયો, એક તરફ ખેંચાઈ ગયો એટલે બેલેન્સ તો ગુમાવી.
એમાં શું છે, જે પ્રમાણનો પક્ષ કરે છે એમ કે છે કે પ્રમાણમાં તો બધા નહીં આવી જ ગયા છે, પ્રમાણ જ્ઞાન છે એ તો અનંત નળીઓના સમુદાયને પ્રમાણ કહે છે, પછી અમારો પક્ષ ક્યાં રહ્યો? શુદ્ધ નહીં કહેવા વાળા પક્ષમાં ઉભા છે. એટલે એ ઠરાવે શુદ્ધ નહીં થયા એમનો અનુભવ થાય એનો પક્ષકાર ઠરાવે કે તમે એક પક્ષમાં જાઓ છો. આચાર્ય પણ એમ કહે છે. આચાર્ય શું કીધું? નિશ્ચયથી એટલે ખરેખર અવધસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે અને એ અનુભૂતિ આત્મા જ છે. એ અનુભૂતિ શું છે? આત્મા છે. આયા તમે અનુભૂતિને પર્યાય એકલી ન કહેતા એમ કે છે આચાર્ય દેવ. કે છે ગમે એને આત્મા કહીએ છે શું, પણ એને આત્મા સમજ તો કે એમ કેમ? તો કે એ પ્રેક્ટિકલ લાઈન છે. શું એમ સમજવું? એ પ્રેક્ટિકલ લાઈન છે. કેવી રીતે? કે તમારા ઘરે કોઈ ચોર ચોરી કરવા આવી ગયો અથવા કોઈ ખીચા કાપરો તમારો ખીસું કાપે છે, તમને ખબર પડી ગઈ, તો તમે એ માણસને ચોર કયો છો, ખીચા કાપરો કયો છો? તમે એ વખતે એમ કહો છો એની પર્યાય છે એ ચોરી કરવાના ભાવ વાળી છે એવું કહો ત્યાં તમે? એ ચોર છે એને પકડી ગયો, એ ચોર છે એને સોંપી ગયો, શું કહેશો? હા, તમારું કોઈ અપમાન ક્રોધ કરીને અપમાન કરે છે ત્યારે તમે એમ કહો છો કે એની પર્યાયમાં એવો ભાવ છે? ભાઈ તો બહુ ક્રોધી છે, તો મારા પર ક્રોધ કર્યો મને બધી ખબર છે. તમે આખો આત્મા એમ લઈ લો છો, પ્રેક્ટિકલી એમ જ લો છો, બીજું નહીં. જે અનુભવ કરે ભલે પર્યાય કરતી છે, એ તો ભેદથી સમજો તો ને, ત્રી આત્મા જ છે. અનુભવ સ્વરૂપ અનુભવ કરનાર આત્મા જ છે. એ પ્રેક્ટિકલ પણ છે અને એમાં એક બીજો પણ આશય છે કે અનુભવની પર્યાય આત્માને સાથે છે. સ્વાનુભવની પર્યાય આત્માને શાંતિ પર્યાય છે અને એ સાધતા એ આત્માકાર થયેલી દશા છે. જેવું સ્વરૂપ છે એવી સ્વરૂપાકાર થયેલી દશા છે. તેથી એને આત્મા કહેવો એ યોગ્ય છે. તે અનુભૂતિ છે, તે આત્મા છે.
અનુભૂતિમાં આખો આત્મા જ આવી જાય છે.
આત્માને તો અનુભૂતિ કરે છે. આવો જે આત્મા એનો અનુભવ કરે છે, અનુભવ કરે છે એટલે શું કરે છે? પોતાપણે અનુભવે છે. અનુભવનાર ભલે પર્યાયો, પણ આત્માને પોતાપણે અનુભવે છે. પર્યાયનો સ્વભાવ, પર્યાય સ્વભાવ જેને કહીએ, એ પોતાપણું કરવાનો છે. કાંઈ સ્વરૂપમાં પોતાનું પણ કરશે, કાં શરીર આદિ કુટુંબ આદિ પર પદાર્થોમાં પોતાપણું કરશે. બે માંથી એક જગ્યાએ પોતાપણું કર્યા વગર કોઈનો તો કોઈની ફરિયાદ ન રહીએ, કોઈનો આત્મા ન રહીએ. ત્યારે પોતાપણું કરે ત્યારે શું કે છે કે જેમાં એ પોતાપણું કરે છે એ જ એનો આત્મા છે. જેમાં પોતાપણું કરે એ જ એનો આત્મા છે. કોઈ તકરાર થાય છે, કોઈ ચીજ વસ્તુ માટે થાય છે ને, મારા મારે થાય છે, ખૂન થઈ જાય છે, આગળ વધી શું થયું એનો અર્થ? કે જેના માટે લડાઈ કરી ને એનો આત્મા હતો, એનો આત્મા હતો તો કે નહીં? તો મુખમ ખરાબ આ બધી કેમ વાત થાય? એટલે જ્યાં પોતાપણું કરે ત્યાં આત્માપણું છે. હા, તો આત્મામાં પોતાપણું કર્યું તો એ આત્મા જ થયો કે નહીં? પછી એમાં બાકી શું રહ્યું? આ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. પછી આમાં અમે બે વાત લેતા નથી. આત્મા એક જ પ્રસિદ્ધ થાય છે, પ્રકાશમાન થાય છે. શુદ્ધ નહીં કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, એ બધી એક જ વાત છે, કોઈ જુદી જુદી વાત નથી. અહીં શિષ્ય પૂછે છે, હવે આચાર્યશ્રી પોતે પ્રશ્ન ઉઠાવે છે, કે જેવો ઉપર કયો અભેદ એ પાછળના એક ભાવ સ્વરૂપ તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? આત્માની અનુભૂતિ કેવી રીતે થઈ ગયો હોય? જ્યારે એ અનુભૂતિ તે શુદ્ધ નહીં છે, તે જ આત્મા છે અને અનુભૂતિમાં એક આત્મા જ પ્રકાશમાન છે. સ્વાનુભૂતિ આ ચકાસતે માંગલિકમાં આ વાત લીધી છે ટીકાકરણ છે માંગલિકના શ્લોકમાં. નમસ્સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસત, જે સ્વાનુભૂતિમાં પ્રકાશમાન થઈ રહ્યો છે કેવી રીતે થઈ ગયો? અહીંયા પ્રશ્ન એમણે રીતનો ઉઠાવ્યો. છઠ્ઠી ગાથામાં ગાથામાં શુદ્ધનીનો વિષય શુદ્ધ આત્મા કેવો છે એનો વિષય નથી. શુદ્ધ આત્મા કેવો છે એટલે આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે કે જેને જાણવું જરૂરી છે, પ્રયોજનભૂત છે એમ પ્રશ્ન ઉઠાવી અને આત્માનો સ્વરૂપ થાય કે પ્રમત અમ્રમત તેવું નથી, હું તો એક નાયક ભાવ છું. હવે અહીંયા કહે છે કે નાયક ભાવ છું એ બોલવાની વાત નથી, વિકલ્પ કરવાની વાત નથી, એ ઉપાસવાનો વિષય છે. પરદ્રવ્ય અને પરભાવથી ભિન્નપણે ઉપાસતા શુદ્ધ નાયક છે. નાયક શુદ્ધ છે પણ શુદ્ધ ક્યારે છે? ભિન્નપણે ઉપાસે તો. એમ કરીને ત્યાં પણ ઉપાસનાને તો લીધી છે આરે, પણ મુખ્ય વિષય ત્યાં સ્વરૂપના પ્રતિપાદનમાં છે કે સ્વરૂપ કેવું છે કે સર્વ પ્રકારની પર્યાયોથી રહિત એક રૂપ સામાન્ય સ્વરૂપ છે એ આત્માનું નાયક ભાવ સ્વરૂપ છે, પારિણામિક ભાવ સ્વરૂપ છે. અહીંયા 14મી અને 15મી ગાથામાં રીતનો વિષય છે. પ્રથમ યથા ઉદિતસ્ય આત્મનઃ અનુભૂતિ ઇતિ ચેત્, તેનું સમાધાન. હવે એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે બધા સ્પષ્ટત્વાદી ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. એક લીટીમાં ઉત્તર આપી દીધો સમાધાનનો અને એ લીટીનો પછી વિસ્તાર કરશે. સીધો ઉત્તર તો એક જ લીટીમાં આપી દીધો કે જે આ પાંચ ભાવો કયા છે, આત્મા કર્મથી બંધાયેલો નથી, શરીર આદેશથી સ્પર્શાયેલો નથી, એ જે વાત કરી એ કેમ કહ્યો, કેમ એનો અનુભવ થાય છે? અનુભૂતિ એવો અનુભવ થવાનું કારણ એ છે કે એવા ભાવો આત્મામાં નથી, એટલે તો રહિત કીધો. માટે જે આત્માનો અનુભવ કરે તેને એવા ભાવોનો અનુભવ ન થાય, બધા સ્પષ્ટાદી ભાવોનો અનુભવ ન થાય. ભલે સમાધાન અથવા ઉત્તર એક લીટીમાં આપ્યું છે તો પણ એની અંદર મર્મ ઘણો ઊંડો છે, જે સમજવા યોગ્ય છે વાત એ મર્મ ને છે. શબ્દમાં તો એક વાક્યમાં આચાર્ય દેવે ઉત્તર દઈ દીધો કે બધો સ્પષ્ટત્વ પણ આદિ એટલે બાકીના ભાવો પણ અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. બસ આટલો ઉત્તર આપી દીધો. હવે આની અંદર મર્મ જે છે એ સત્સંગમાં ચર્ચા કરવાની જેવો વિષય છે. એ શુદ્ધને પ્રગટ કર્યા પહેલા જો પોતાના અનુભવને તપાસે તો હું શરીર વાળો છું, નસીબ વાળો છું, કર્મથી બંધાયેલો છું એટલે નસીબ વાળો છું, હું રાગ વાળો છું, હું મનુષ્ય છું એટલે મનુષ્યની પર્યાય વાળો છું, પછી તો રહેવાની નથી તો ખબર છે કે પછી બદલાઈ જાય છે, અન્ય અન્ય થઈ જાય છે. આવો હું છું એવો અનુભવ થતો હતો તેવો જીવને અનુભવ થતો હતો. આચાર્યદેવ એમ કે છે કે તારા મૂળ સ્વરૂપમાં એ કોઈ ચીજ જ નથી ને, માટે જો તને તારા સ્વરૂપનો અનુભવ થાય તો એનાથી રહિત પણ તને એનો કાચે ભાવોથી રહિત પણ તને અનુભવ થાય. તો એ બધા ભાવો હતા, હું પણ હું અનુભવતો હતો. એ ગયા ક્યાં? તો કઈ હતા, એનામાં હતા ખરા, પણ મૂળ સ્વરૂપમાં તો ત્યારે ન હતા. શું વધાર્યું હતું તારા સ્વરૂપ છે? મર્મની વાત એ છે કે આવો અનુભવ થઈ શકે છે, એક શક્યતાને દર્શાવી છે. તમારે કોઈ પણ કામ કરવું હોય તો એની પોસિબિલિટી કે ફિઝિબિલિટી જોવી પડે છે. એમને બી કામ તમે કરો એનો શું અર્થ છે? એનો કોઈ અર્થ નથી. જે કામ ઇમ્પોસિબલ હોય અથવા ન થઈ શકે એવું હોય એ કામનો પ્રયત્ન કરવાથી શું ફાયદો? ભોગાવાની રીતિમાંથી તેલ ન નીકળે. આ રણની રીતિ જો, અને ભોગાવાની રીતે રણની રીતે જીવી જોઈએ છે. તલના દાણા જેવી હોય અને તલના કલરની હોય, એમાં તલમાં મિક્સ કરો તો એને વીણવામાં બહુ તકલીફ પડે. એક જ કલર નહીં હોય, એક સરખી સાઈઝ હોય, ચાણીમાંથી બે હારે ઉતરી જાય. ચાણી પાણી જુદું કરી શકો, વીણવા જ પડે. તલમાંથી તેલ નીકળે પણ ભોગાવાની રીતિમાંથી તેલ ન નીકળે. છતાં કોઈ રીતિમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરે તો પ્રયત્ન વ્યર્થ જાય, પરિશ્રમ નકામો જાય. અને એને તેલ જોતો હોય ન મળે એટલે દુઃખી થાય. મહેનત કરી પણ કાંઈ મળ્યું
નહીં. કાર્ય કરતા પેલા શક્યતાઓને જ વિચારવી
જોઈએ, ચોક્કસ વિચારવી જોઈએ. એમને કામ કરતો નકામું સમજણ વગરની વાત થઈ ગઈ. શક્યતા વિચાર્યા વિના કોઈ કામ કરો એની શક્યતા જોવાય તો એના પાછળ પ્રયત્ન કરે છે કે નહીં?
શક્યતા જોઈને ડાર પાડે છે.
એમને જોવે છે. આપણે બહુ મોટી ભૂલ આખી દુનિયાના મનુષ્યો બુદ્ધિમાં બુદ્ધિશાળી મનુષ્યો ક્યાં કરે છે કે જે પંચેન્દ્રિયના વિષયો એવા જે પુદ્ગળ પદાર્થો એમાં સુખ નહીં હોવાથી સુખ મળવાની કોઈ શક્યતા નથી, છતાં અનંતકાળથી બધા એમાંથી સુખ લેવાનો પ્રયત્ન કરે છે અને નિષ્ફળ જાય છે અને દુઃખી થાય છે. જગતમાં દુઃખ મનુષ્યને દુઃખ થવાનું એક જ કારણ છે. મનુષ્યને નહીં, બધા પ્રાણીઓને દુઃખ થવાનું એક જ કારણ છે. પછી એ ઇન્દ્રિયો ગુમાવવી પડે છે. પાંચેન્દ્રિયો છે, પાંચેય ઇન્દ્રિયોના સુખ લેવાનો જયારે નિષ્ફળ પ્રયત્ન કરે છે પછી ચાર ઇન્દ્રિય થઈ જાય, ત્રણ ઇન્દ્રિય થાય, બે ઇન્દ્રિય એક ઇન્દ્રિય જેવી થઈ જાય છે. શક્યતા વિચાર્યા વિનાની વાત છે. માણસ ગમે એટલો બુદ્ધિશાળી કહેવા ગણવામાં આવતો હોય, આવી બહુ મોટી મનમાં નવ પાંચેરી જેટલી ભૂલ છે. કેવી મોટી છે કે ત્યાં સુખ છે ને, જળ પદાર્થમાં રચકણમાં સુખ નથી. અને સુખનો કોન્સેપ્ટ એવડો દ્રઢ થયેલો છે કે એને મૂકવો બહુ મુશ્કેલ પડે છે. કોન્સેપ્ટ છોડવો બહુ મુશ્કેલ પડે. અશક્યને શક્ય ગણીને કરવા માંગે તો મૂળતા જ કહેવાય. કોઈ રચકણ પોતાનો થયો નથી, બધા રચકોનો છોડીને જીવ ચાલ્યો જાય છે શરીરના. સૌથી વાલું તો શરીર છે. આગ લાગે તો ઘરમાંથી પહેલા પોતે બહાર નીકળે, પછી બીજા કોને પ્રિયજનને બચાવવા એ પછીની વાત છે. કહેવાતા પ્રિયજન પહેલા તો પોતે કૂદકો મારી બહાર નીકળી જાય. એક વાર હું બચી જાઉં પાછો, ત્યાં શક્યતા જોઈને વાત કરશો કે એમને જંતલાવશે પાછો કે ભાઈ મારી સ્ત્રી હળગે છે, ભલે હું હળગી જાઉં પણ એને તું એક વાર હું બચાવી લઉં. તો ચારે બાજુ હળગે છે, નહીં બચાવી શકાય. દુઃખી થશે પણ શક્યતા વગરનું કામ નહીં કરે. નોર્મલી છે બધો સ્પષ્ટત્વ આદિ આદિ તો એ અનુભવ એટલા માટે બરાબર યથાર્થ છે કેમ કે એવા ભાવ એમાં નથી, માટે શક્ય વસ્તુ છે, અશક્ય નથી. તું અનાદિથી અશક્ય અને શક્ય કરવા માટે અડધી કલાક એટલે આ એક બહુ મોટી વાત છે. શક્યતા વિચારીને આપણે નથી જોવા ગમે એટલી ઉતાવળ હોય ને પણ, અને આપણે દોડીને લાંબા ફલાંગ ભરીને પહોંચવું હોય તો એવી ફલાંગ ન ભરવી જોઈએ, પડી જઈએ. શક્ય એટલું કરાય એમ કેવું છે. આ કામ કરવાની સાચી પદ્ધતિ છે. અભૂતાર્થ એટલે એનું નહીં હોવું તે. આવા પ્રકારના ભાવો પોતાના મૂળ સ્વરૂપમાં નહીં હોવાથી એ ભાવો રહીત એવા પોતાના સ્વરૂપનો શુદ્ધને દ્વારા અનુભવ થઈ શકે છે. કેમ થશે તો જરા હજી ખોલીને વાત કરશે, પણ પહેલાં શક્યતા મૂકી દીધી આચાર્ય. આ વાત પૂરેપૂરી શક્ય છે. કોઈ કોઈ જીવ ડિપ્રેશનમાં આવે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા, અને પોતાના તીવ્ર રાગદ્વેષ મોહના પરિણામનો અનુભવ કરીને એને એમ લાગે છે કે આ રાગદ્વેષ મોહ છૂટી શકે જ નહીં, અશક્ય છે એવું લાગી જાય છે. એના માટે આ બહુ મોટી વાત મૂકી દીધી કે તારા સ્વરૂપમાં જ નથી, તારા મૂળ સ્વરૂપમાં નથી, એવું તને એ બનાવો તું છો એવો તને અનુભવ થઈ શકે છે. અને જ્યારે તે એવો અનુભવ કર્યો ત્યારે તે પ્રકારના વિકારી ભાવોનો નાશ કર્યો. જે તે વિકારી ભાવો છે જીવના જે જે પ્રકારના, એ બધા અંદર બેઠેલા દુઃખ દેનારા દુષ્ટો અથવા દુશ્મનો છે. જીવને દુઃખ આપે છે, દુઃખદાયી છે, દુઃખ દેનારા. સંસ્કૃત ભાષામાં અથવા સાહિત્યની ભાષામાં દુશ્મનને અરી કહેવાય છે. શું કહેવાય છે? અરી. એનો નાશ કર્યો એને હણ્યા એનું નામ અરિહંત. આમ આપણા પાંચ પદમાં સૌથી પહેલું જે પરમિષ્ટિ પદ છે એ આ પ્રકારે છે. કેવી રીતે નાશ કર્યો? કે મૂળ સ્વરૂપમાં એ હતા ને એનો જે અનુભવ કર્યો ત્યાં ઉત્પન્ન થતા બંધ થઈ ગયા, એનું નામ નાશ કર્યો. નાશ કર્યો એટલે કોઈ હથિયાર લઈને એને માર્યા એમ નથી, હણ્યા એમ નથી. ડિફેન્સિવ ગેમ છે, ઓફેન્સિવ ગેમ નથી. પોતે પોતાના સ્વરૂપમાં સન્મુખ થઈને એનો અનુભવ કર્યો તો જોયું કામ તો એ છે જ નહીં, માટે એનો અનુભવ થતો નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપ નો એ ભાવો રહી તેવા પોતાના સ્વરૂપ નો અનુભવ નહોતો કરતો ત્યાં સુધી એ ભાવો નો પોતા પણ અનુભવ કરતો હતો અને દુઃખી થતો હતો. દુઃખ થવાનું મૂળ કારણ, દુઃખ થવાનું મૂળ કારણ. જે 15મી ગાથામાં તો એથી ઝીણું કાક છે. એટલે એમ કેવું જોઈએ કે સુખ દુઃખ જે કે જે સર્વ પ્રાણીઓનો પ્રયોજનનો વિષય છે, મુખ્ય પ્રયોજનનો વિષય છે, એ વિષયમાં જૈનો બહુ ઊંડા ગયા છે, બહુ ઊંડા ગયા છે. પ્રાણીને દુઃખ કેમ થાય છે, એની પાછળનું સાયન્સ શું છે, એની પાછળનું ગણિત શું છે, એની પાછળનું લોજિક શું છે, એ બહુ વિચાર્યું. વિચાર્યું એટલું જ નહીં, અનુભવ સિદ્ધ કર્યો. કેવું કર્યો?
અનુભવ સિદ્ધ,
અનુભવ સિદ્ધ કર્યો. અને દિગંબર અવસ્થામાં મુનિઓએ દેખાડી દીધો કે હે જગતના પ્રાણીઓ, તમે જોઈ લ્યો, અમે તમારા કરતા બહુ સુખી છીએ. તમે ભલે ગમે એટલી તમારી ભૌતિક સંપત્તિને સંપન્નતા અનુભવ કરતા હોય તો પણ એમાં તમે દુઃખનો અનુભવ કરો છો. અમે સુખનો અનુભવ કરીએ છીએ ભૌતિક સંપત્તિ વિના. એ જગતની સામે બહુ મોટો જબરદસ્ત પુરાવો ઉભો કર્યો છે. જો અમે કેટલા સુખી છીએ. 112 ડિગ્રી નો તડકો, ચામડી ફાડી નાખે એવો તડકો હોય, અમે જંગલમાં બેઠા બેઠા શાંતિના ફુવારામાં નાતા હોય, એને ખબર ના પડે એક બાર તડકો છે જ નહીં, એટલું શાંતિનું વેદન અંદર થી આવતું હોય. નહી તો ટકી ન શકે. તમે સાધારણ એપ્રિલ મહિનાનો તડકો આવે ને, એમાં 10 મિનિટ જ ઉભા રહીને 15 મિનિટ ઉભા રહી તો ખબર પડે, નીતરતા જશે ને સહજ નહીં થાય. 10-15 મિનિટ એને ખબર નથી પડતી. એ ધ્યાનમાં બેઠા હોય અને તડકો આવે કે ખસીને છાંય ન બેવા જાય, ત્યાંથી ખસીને છાંય બેસવાનો. તડકો આવશે ને માટે ઉનાળો છે ને છાંય બેસે અને સરખું ધ્યાન કરીએ. તડકાની વાત એક બાજુ મૂકો, ઝેરી કાળોતરો વિશે આવે છે, માણસ પડે, માણસ ને તો મરી જ જાય, માણસ સર પડે ને એવું ઝેર હોય એનું. એ શરીર ઉપર ચડ્યો હોય અને ધ્યાન જાય ત્યારે આંકડો બીડવાની એમ કરવાની એની તૈયારી હોય, અને કરડે નહીં ઝેર ચડે ને ત્યારે રૂમાડે રૂમાડે આગ લાગી હોય ને એવી વેદના થાય. કેવી? એ ઝેરની વેદના એવી હોય, આગ લાગી હોય, એક એક રૂમાડે આગ લાગી હોય. છઠ્ઠેકું સ્થાને ઉપયોગ જાય એમ છે, કરડવાની તૈયારી કરે છે, સ્વરૂપમાં ડૂબકી મારી જાય, મિશન ખસે ખસે નહીં, પોતે ખસે નહીં. એટલી બધી જેને સુખના વેદનની અંદરની સ્થિતિ હોય છે, મુનિ એવા હોય છે, એને મુનિ કહે છે. ભગવાને કહેલા ભાવ લિંગી જૈન અપેક્ષા વગર વિચરે છે, અપેક્ષાથી વિચારતા નથી. ક્યાં મૂળ્યું છે એ વાતનું પછી અર્જુન દશા છે. એ મુનિના સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે તારી અર્યંત દશા છે. એનું મૂલ્યું ક્યાં છે કે જેને આ શક્યતાને માં વિશ્વાસ મળ્યો છે. શું કર્યું છે? શક્યતા દેખાય અને વિશ્વાસ આવે તો જ પુરુષાર્થ ઉપડે. એટલે પુરુષાર્થ ઉપડવાનું મૂળ કારણ શક્યતા જોઈને આવેલો વિશ્વાસ છે. શંકા હોય, અવિશ્વાસ હોય, એમાં પુરુષાર્થ નો જોર ન આવે કોઈ પણ કામમાં.
શક્યતા આવે તો ઊભી કરવી પડે
છે. સ્વરૂપમાં આ પાંચે ભાવો નથી એમ કે છે. સ્વરૂપ એવું જ છે, એમાં ઊભી ક્યાં કરવાની વાત રહી? એ તો વસ્તુ સ્થિતિ છે. અને આ પાંચે ભાવો એમાં નહીં હોવાથી એવો અનુભવ શક્ય છે એમ કેવું છે. એવો અનુભવ શક્ય છે કેમ કે એમાં પાંચે ભાવો નથી, માટે પાંચે ભાવો વિનાનો સ્વરૂપનો અનુભવ કરવો એ શક્ય છે. નહીંતર માણસ તો વિચાર કરે છે નિર્વિત અનુભવ આત્મા માને સ્થિર થવાનું. એ તો ઘર બાર છોડીને જંગલમાં જોઈને કોઈ જોગી જોગતા થઈ જાય, બાળા થઈ જાય, એ કરી શકે. સંસારી ન કરી શકે તો કે નહીં. ગ્રહસ્થ હોય, રાજપાટ હોય, ગમે તે કર્મનો ઉદય હોય, પૂર્વ કર્મનો સાથ, શક્યતા થી વિશ્વાસ આવે ને પુરુષાર્થ ઉપડી કરી શકે છે. ને એનો પુરાવો આપણે તીર્થંકરો છે. 24 તીર્થંકરો સંપન્ન ઘરાનામાં હતા. કોઈ ગરીબ ને ત્યાં કોઈ જન્મ્યા નથી. રાજા મહારાજા ત્યાં જન્મ્યા છે. એ તો અનુભવ જ્ઞાન લઈને જ આવ્યા છે. બાકી અનુભવ જ્ઞાન નવું પણ થઈ શકે છે. ભગવાન મહાવીર સ્વામીને સિંહના ભાવમાંથી અનુભવ થયો. ત્યાં તો મનુષ્ય પર્યાય જેટલી ફેસિલિટી નથી. છતાં છે ત્યારે ગતિમાં થાય છે એવો અનુભવ જ્ઞાન. આવો અનુભવ શક્ય છે એટલું જ નહીં, ચારે ગતિમાં શક્ય છે. પૂર્વ શરત એટલે સંઘની પંચેન્દ્રિયો. તો નારકીય અને દેવતો સંઘની પંચેન્દ્રિયો હોય જ છે. મનુષ્યમાં સમૂર્છન મનુષ્ય એમને છોડી દો તો બધા મનુષ્ય સંઘની પંચેન્દ્રિય છે. આપણે બધા સમૂર્છન મનુષ્ય શાસ્ત્રનો વિષય છે. એવા મનુષ્ય ઉત્પન્ન થાય છે એ વાત આપણે કઈ પ્રયોજન નથી. એ અસંગની હોય છે. અને ત્રિયંચોમાં સંઘ ને અસંગની બંને પ્રકારના પ્રાણીઓ હોય છે. મનવાળાને મન તો ચારે ગતિમાં જે મન સહિત છે એટલે જે સુખ દુઃખ નો ના પ્રયોજન નો વિચાર કરી શકે છે, વિવેક કરી શકે છે, એવા બધા જ જીવોને આત્મિક સુખ નો અનુભવ થવો શક્ય છે. ચોક્કસ થઈ શકે છે. અને જેને અનુભવ થાય છે તે નિર્વાણ પદને અલ્પકાળમાં પામે પામે ને પામે છે. અરિહંત દશાને અલ્પકાળમાં પામે પામે ને પામે છે. એ ગેરંટી છે. ત્યાં રિઝર્વેશન થઈ ગયું એનું મોક્ષનું. સમ્યક દર્શન એટલે મોક્ષ ને રિઝર્વેશન થઈ ગયું. પછી બહુ ઝીણું કાઢે તો ભાવ ભાષણ સુધી અને સત્પુરુષની ઓળખાણ સુધી એ વાત જાય છે. હવે જે અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે એ વાતને દ્રષ્ટાંતથી પ્રગટપણે વિસ્તારથી એ વાતને કરવામાં આવે છે. અને પાંચે રીતના વિષયમાં વિસ્તારથી વાત કરી છે. હવે પહેલી વાત છે, બંધાયેલો આત્મા કર્મથી બંધાયેલો છે કે નહીં, અને કર્મથી સ્પર્શાયેલો છે કે નહીં. જેમ કમળનો પત્ર, જે તળામાં કમળ થાય છે એમાં એના પાંદલા પણ હોય છે કમળની સાથે સાથે, જળમાં ડૂબેલું હોય 24 કલાક એ જળની અંદર ડૂબેલું હોય, તેનો જળથી સ્પર્શાવાળું અવસ્થાથી અનુભવ કરતા, જળથી સ્પર્શાવા પણ ભૂતાર્થ છે એટલે સત્યાર્થ છે. હવે શું કે છે, પહેલી વાત લીધી છે બાહ્ય દ્રષ્ટિની દ્રષ્ટાંતમાં, પછી એ દ્રષ્ટાંતને અંતરદ્રષ્ટિથી જોવે છે. બાહ્ય દ્રષ્ટિ કયો કે દૂરથી જોવું, કયો દૂરથી જોવું એ ખરેખર સાચું નથી. દૂરથી જોવું એ ખરેખર સાચું નથી, એ જોવાની સાચી રીત પણ નથી, પણ તમને દેખાય એવું છે કે તમે સાચું જોવો છો, નજરો નજર જોવો છો એટલે સાચું જોવો છો. એમ કમળનું પાંદડું પાણીમાં પડ્યું છે, આ તો પાણી એને અડેલું છે, અને સ્પર્શેલું છે, અને સંયોગ દ્રષ્ટિથી જુઓ તો એ પાણીમાં જ છે, 24 કલાક પાણીમાં છે. કમળનું પાંદડું 24 કલાક પાણીમાં છે એમ કહેવાય છે, અને મને પાણીના આધારે ઉપર તરે છે, તરતું જોવામાં આવે છે, એમાં આધાર કોનો છે, પાણીનો. એટલે માં કયો આધાર કયો એ સાતમી વિભક્તિ છે, એ લાગુ પડે છે એને, તમેથી લાગુ પડે છે. બરાબર, જુઓ પાણીમાં છે તો પણ અંદર એક બીજી વાત છે, જળથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવો જે કમળપત્રનો સ્વભાવ, ત્યાં સુધી જઈને એની સમીપ જઈને, શું સ્વભાવની સમીપ જઈને અનુભવ કરો તો જળથી સ્પર્શાવા પણ અભૂતા છે અને અસત્યા છે. જળ નડ્યું નથી, પાણી નડ્યું નથી, પાડેલા તો કે સાબિતી શું, તો કોરું છે. તમે પાંદડું ઉપાડીને બહાર કાઢો તો કોરે કોરું હોય, વર્ષોથી પાણીમાં હોય, તો 24 કલાક વર્ષોથી પાણી મારી પાંદડું કોરું છે. તમે પકડી દીધું, તમારો હાથ પાણીવાળો થયો, પાંદડું પાણીવાળું નથી. નામાં તો તમને ખબર છે, આપણે આ કમળનું સરોવર છે ને પાવાપુરી, પાવાપુરી ત્યાં એ કમળના પાંદડા ઉપર થોડું પાણી આવી ગયું હોય, નીચે તો પાણી હોય છે તો ઉપર પાણી આવે થોડું, તો એ પાણી એટલે પારાની જેમ ગોળ થઈ જાય, અને એના ઉપર તડકો પડે ત્યારે હીરાની જેમ ચમકે, મોટી ને હીરાની જેમ એ ચમકતા હોય, પાણી ચમકતું હોય ઉપરથી તડકાને સુધીના કિરણો. એ ઉપર પાણી નીચે પાણી, બાંદડું કોરું છે હાથમાં લીવે લખવું, જો ખરેખર જ્ઞાન કરવું હોય તો સ્વભાવની સમય જઈને કરવું જોઈએ. આપણે નથી કહેતા એમ કે તમારા ઘરમાં ફલાણા તો બહુ સારા, ફલાણા તો બહુ સારા, અમારી સાથે વર્તન શિષ્ટાચાર તો બહુ પ્રભાવિત થઈ ગયા. ભાઈ એમના સ્વભાવને તમને ખબર નથી, મહાદેવજીના ગુણ પોઠ્યો જાણે, એટલે હું કે ભાઈ તમે પૂછી જોજો એના ઘરવાળાને, એને બૈરા બતાવી દેશે કે એમનો સ્વભાવ કેવો છે, કેમ કે એને એની પનારો પડ્યો હોય એટલે એને ખબર હોય બધી. બહારથી ગમે એમ દેખાય, ચહેરો મોડો સૌમ્ય હોય, કોઈનો શાંત હોય, અને વર્તણૂક પણ વ્યવહાર પણ બહુ સારો રાખતા હોય, વ્યવહાર તો બધો પારકારે હોય છે, ભરવાના ક્યાંય વ્યવહાર તો હોતો નથી, અસલ સ્વરૂપે ત્યાં હોય છે. ઓળખવા હોય તો સ્વભાવથી ઓળખાય, અને એ સ્વભાવથી ક્યારે ઓળખાય કે સ્વભાવથી પરિચય કરે ત્યારે. પરિચય કર્યા વગર તો એ બેને ક્યાં ખબર હતી પેલા કોણ કેવું છે? હારે રહ્યા ને પરિચય થયો ત્યારે ખબર પડી કે આ તો આમ છે. એમ દૂરથી જોવામાં ભૂલ થાય છે, પણ એ સંયોગ સંયોગ છે એમ વાત કેટલી વાત સાચી છે એની અંદર. સાચું કેટલું સંયોગ છે. સ્વભાવને જુઓ સંયોગને છોડીને, તો એ જે સાચું છે એ સાચું ક્યાં નથી, સ્વભાવમાં સાચું નથી, એ સાચું સ્વભાવની બહાર છે. કેમ કે સ્વભાવ અસંગ છે, જેમ કમળના પાંદડાનો સ્વભાવ અસંગ છે એમ આત્માનો સ્વભાવ અસંગ છે. એ દ્રષ્ટાંત થાય પછી એવી રીતે અનાદિકાળથી બંધાયેલા આત્માનો પૂદગળ કર્મથી બંધાવા સ્પર્શારૂપ સ્પર્શવારૂપ અનવસ્થાથી અનુભવ કરતા બધ સ્પષ્ટપણ ભૂતાર્થ છે અને સત્યાર્થ છે. શું કહે છે? જીવ કર્મથી બંધાયેલો છે એ સંયોગી અવસ્થાથી જોવામાં આવે તો બરાબર છે, આત્માને કર્મ બંધાયેલા છે. પણ એ તમે કેવો આત્મા જોયો? કર્મના સંયોગ વાળો આત્મા જોયો. મૂળ સ્વભાવ વાળો આત્મા તમે ત્યાં પણ નથી જોયો. એટલે સંયોગથી કર્મ આત્માની સાથે જોડાયેલા હોવા છતાં પણ, બંધાયેલા હોવા છતાં પણ, તો પણ એમ કહીને ઉદ્ગળ કર્મથી જરાયને સ્પર્શાવા યોગ્ય એવા આત્મ સ્વભાવની સમીપ જઈને સ્વભાવનો અનુભવ કરો તો તે બધપણું સ્પષ્ટપણું અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. આગમનો વિષય સંયોગિક રીતે જોવાનો છે, અધ્યાત્મનો વિષય અસંગપણે અસંયોગપણે જોવાનો છે. આખો કર્ણાનો યોગ શું કહેશે? અનેક પ્રકારના કર્મથી આત્માઓ બંધાય છે સંસારમાં. આખો કર્ણાનો યોગ જૈન દર્શનનો એમ બોલશે. અધ્યાત્મ એમ કહેશે આત્માના સ્વભાવને કોઈ કર્મ સ્પર્શી શકતા નથી, કર્મના સંબંધની પહોંચ મર્યાદિત છે, કર્મના સંબંધની પહોંચ મર્યાદિત છે, આંગળીથી નખ વેગળા એટલા વેગળા, શરીરમાંથી નીકળેલી ચીજ છે છતાં આંગળી જુદી, શરીર નખ જુદા, નખને કપાય આંગળીને ન કપાય, એમ વિભાવ ભલે આત્માની અવસ્થામાં વિકાર થયો છે પણ એ વેગળો છે, એને કાપી શકાય છે, સ્વભાવને કપાય એને મટાય છે.
એનો અર્થ એ થાય કે આત્મ સ્વભાવ નથી જેને જોવું, એટલે સંયોગ ઉપરથી દ્રષ્ટિ હટાવ.
આ સંસારમાં જ્યારે આમાંથી તાત્પર્ય શું નીકળે છે, સાર શું નીકળે છે કે આ સંસારમાં જીવ કર્મથી બંધાયેલો છે એવી અવસ્થામાં પણ જો એ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરે તો એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય કે હું કર્મથી બંધાયેલો નથી. અને એવો અનુભવ કરવો તે કર્મથી બંધાયેલો છે તે કર્મથી મોક્ષ થવાનો ઉપાય છે. કોઈ પણ જીવ મુક્ત ક્યારે પામે? કે અબદ્ધ સ્પષ્ટાત્માનો અનુભવ કરે ત્યારે. તો તું કર્મથી બંધાયેલો છું, બંધાયેલો છું તો હવે ઠીક સમજો, પણ હવે એ છે તારે મુકાવું છે, ના મુકાવું છે તો કઈ અનુભવ કરે નથી, રહી છું એનો તો મુકા, બીજે તો મુકાવાનો બીજો કોઈ ઉપાય નથી. એમ એક કમળના પાંદડાના દ્રષ્ટાંત છે, સ્વભાવને સમીપ જઈને અનુભવ કરતા, આટલી વાત છે. શું આત્માના સ્વભાવની સમીપ જઈને, એટલે સ્વભાવમાં હું પણ કરીને, કેમ કે પોતાનું સ્વરૂપ છે, પોતાના સ્વરૂપમાં હું પણ કરીને અનુભવ કરતા, આત્મા કર્મથી જરાય બંધાયેલો નથી, જરાય સ્પર્શાયેલો નથી, એ બંધાયેલો સ્પર્શાયેલો છે તે અસત્ય છે, મારા સ્વરૂપમાં સત્ય અસ્તિત્વ છે. એવી રીતે સ્વભાવને જોઈને ઘણી શોધો ભૌતિક રીતે પણ થઈ છે, સ્વભાવને જોઈને થઈ છે. ગેસ તેલ ને આપણે ગેસ તેલ કહીએ છીએ, હિન્દીમાં એને મીટીનું તેલ કહે છે, માટીમાં તેલ હોય ક્યારે પણ શક્યતા જોયા પછી એની શોધ થઈ ગઈ ન થઈ.